શ્રી પ્રવચન સાર ગાથા 265 થી 268 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 167.
અથો માર્ગસ્થ શ્રમણ દૂષણે દોષમ દર્શયતિ. આ ગાથામાં માર્ગસ્થ માર્ગમાં રહેલા એવા જે શ્રમણ તેમના દૂષણ પ્રત્યે દોષ દર્શાવે, તેના દૂષણનો દોષ દર્શાવે છે. અવવદતી અપવદતી દૂષયતી અપવાદમ કરોતી. અપવાદ કરે છે, અપવદતી એટલે ઊંધું બોલે છે, અપ એટલે ઉલટો, ઊંધું બોલે છે, દોષ આપે છે અથવા અપવાદ કરે છે. બીજા કોઈ સાધુ બીજા સાધુનો અપવાદ બોલે છે, એના દોષને કહે છે. સો કહો તે કોણ કે જો કરતા હિ સ્ફુટમ, જે સ્પષ્ટપણે કરતા છે એવા અપવાદરૂપી કાર્યનો સ્પષ્ટપણે જે કરતા છે. કમ કોને કે શ્રમણમ તપોધનમ, સાધુ અથવા તપોધન કથમ રૂતમ, કેવા છે તપોધન કે શાસનસ્થમ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગસ્થમ. શાસનમાં રહેલા છે એટલે કે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગમાં જેવો સ્થિત છે, શાસનમાં સ્થિત છે એટલે કે જિનેન્દ્ર ભગવાને કહેલો જે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ છે એમાં જેવો સ્થિત છે. એવા સાધુનો કોઈ અપવાદ કરે છે બીજા સાધુ, પદો સદો નિર્દોષી પરમાત્મ ભાવના વિલક્ષણાથ પ્રદ્વેષાથ કષાયાથ, દ્વેષને લઈને અથવા કષાયને લઈને. કેવો છે દ્વેષ અથવા કષાય કે પોતાનો જે નિર્દોષ પરમાત્મા છે તેમની જે ભાવના છે શુદ્ધાત્મ ભાવના તેનાથી વિરુદ્ધ છે. દ્વેષ કરવો કષાય કરવો એ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની અંતર્મુખની ભાવનાથી તદ્દન વિરુદ્ધ છે. કિં કૃત્વા પૂર્વમ, એમ કે કષાય વગર એવા પરિણામ આવે નહીં. જો એને કષાય થયો હોય તો જ એને બીજા સાધુનો અપવાદ કરવાનો વિકલ્પ થાય, પ્રવૃત્તિ થાય. પ્રવૃત્તિ થાય તો તીવ્ર કષાય થાય છે એટલે પ્રવૃત્તિ થાય છે, નહીં તો એવી પ્રવૃત્તિ થાય નહીં. તીવ્ર કષાયનું કારણ કિં કૃત્વા પૂર્વમ, પૂર્વે શું કરીને કે દીઠા દ્રષ્ટવા, જોઈને બીજા સાધુને જોઈને તેના દોષનું પ્રદર્શન કરવું, દોષ કહેવા દોષ બોલવા એ કષાયનો વશ થાય છે. અને એવો કષાય થતાં પોતાનું સ્થાન ગુમાવે છે, સરવાળે એ થાય છે, પોતે નીચે ઉતરે છે. એમાં તો ન કેવલમ અપવદતી, ફક્ત એ અપવાદ કરે છે એમ નહીં. નાણમન નદી ન અનુમન્ય છે, એને એ માનતા પણ નથી. એને માનતા નથી એટલે એને જે યોગ્ય સત્કાર આદર કરવો જોઈએ કે આદર સત્કાર કરતા નથી એટલે એને માનતા નથી. કાશું વિશે, કયા વિશે, કે ક્રિયા શું, યથાયોગ્યમ વંદનાદિ ક્રિયા શું, જે મુનિને યોગ યથાયોગ્ય વંદન નમસ્કાર આદર સત્કારની જે ક્રિયા કરવી જોઈએ એવી ક્રિયા એ કરતા નથી ને એ રીતે એને એ માનતા નથી, માન્ય કરતા નથી. એ ઉપરાંત એનો દોષ કહે છે, એના દોષ અવર્ણવાદ બોલે છે. ભવતી સ્ફુટમ સ તે સ્પષ્ટપણે છે, કિમ વિશિષ્ટો કેવો છે, નથ ચરિતચારિતો કથંચિત અતિ પ્રસંગાત નષ્ટ ચારિત્રો ભવતી, એનું ચારિત્ર નાશ થાય છે. એનો વિશેષ આગળ વધતા એનું ચારિત્ર નાશ થાય છે. કથંચિત લીધું છે એટલે નિશ્ચયથી નહીં હોય, કથંચિત બહુ ભાગપણે એનું ચારિત્ર નો નાશ થાય છે, મોટે ભાગે એમ થાય છે. તથા તે આ રીતે કે માર્ગસ્થ તપોધનમ દ્રષ્ટવા યદિ કથંચિત માત્સર્યવશાત દોષ ગ્રહણમ કરોતિ તદા ચારિત્ર ભ્રષ્ટો ભવતિ સ્ફુટમ. એ કથંચિત શબ્દ કેમ વાપરે એના ઉપર કીધું છે. પશ્ચાત આત્મનિંદામ કૃત્વા નિવર્તતે તદા દોષો નાસ્તિ, કાલાંતરે વા નિવર્તતે તથાપિ દોષો નાસ્તિ. માર્ગમાં રહેલા સ્થિત થયેલા તપોધનને જોઈને જો કોઈ મુનિ માત્સર્યવશ સાથે ઈર્ષાને કારણે દોષ ગ્રહણ કરે છે તો એ સ્પષ્ટપણે ચારિત્ર નાશ પામે છે, એનું ચારિત્રનો નાશ થાય છે, પોતાના ચારિત્રનો એ નાશ કરે છે. પોતાની નિંદા કરે, પશ્ચાતાપ કરે ત્યારે એ મુનિ તો ખરેખર સંત છે, સાધુ પુરુષ છે, સંત પુરુષ છે, આદર સત્કારને વંદનીય છે એમ પોતાનો પશ્ચાતાપ કરે, પોતાના દોષનો નિંદા કરે, પોતાની નિંદા કરે. એનો અપવાદ કર્યો છે એ સંબંધીના પોતાના પરિણામની નિંદા કરે તો એને દોષ નથી, વળી પાછા એ કરીને ચારિત્રમાં આવી જાય છે. કાળાંતરે પછીના કાળમાં તો એને દોષ નથી, એવા પરિણામથી નિવર્તે છે તો એને દોષ નથી. યદુનો તત્રેવ અનુબંધમ કૃત્વા તીવ્ર કષાય વશાત અતિ પ્રસંગમ કરોતિ તદા ચારિત્રે ચારિત્ર ભ્રષ્ટો ભવતી. વળી જો એ ત્યાં વિશેષ બંધન કરીને અનુબંધ એટલે એને અનુસરીને બંધન કરવું, વિશેષ બંધન કરીને તીવ્ર કષાયને વશ, વિશેષ એ પોતાનો કષાય લંબાવે છે તો એ બરાબર ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. અયમત્ર ભાવાર્થ કે બહુશ્રુતે અલ્પશ્રુત તપોધનાનામ દોષો ન ગ્રાહ્ય ન ગ્રાહ્ય તૈયપી તપોધને કિમપી પાઠ માત્ર ગ્રહીતવા તેષામ દોષો ન ગ્રાહ્ય, કિંતુ કિમપી સારપદમ ગ્રહીતવા સ્વયં ભાવના એવ કર્તવ્યા. અહીંયા એવો ભાવાર્થ છે કે બહુ શ્રુત દ્વારા જે ઘણા વિદ્વાન હોય, મુનિ પોતે બહુ શ્રુત હોય, ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય, તેમના દ્વારા અલ્પશ્રુત તપોધના નામ ઊંચા સ્ત્રુત વાળા, ઊંચા જ્ઞાન વાળા જે મુનિ હોય તેમના દોષો ન ગ્રહવા જોઈએ, દોષો ન ગ્રહાય, એમના દોષ ગ્રહણ કરવા જોઈએ. પોતે ભલે વિશેષ જાણકાર હોય, બીજા મુનિ ભલે ઓછા જાણકાર હોય, પણ મુનિ છે ને તો એના દોષ ગ્રહણ કરવા જોઈએ નહીં. તપોધન તે તપોધનો દ્વારા કિમપી પાઠ માત્ર ગ્રહિતવા તેષામ દોષો ન ગ્રહાય, એમનો કોઈ પાઠ, કોઈ શબ્દ, કોઈ વચન પકડીને એમનો દોષ ગ્રહણ કરવો જોઈએ નહીં. આ એમની ભૂલ છે ને આ એ ભૂલ ખાઈ ગયા છે ને આવી ભૂલ એમને ન કરવી. બહુ શ્રુતાનામ, જેને ઘણું શ્રુત જ્ઞાન છે એને પણ શ્રુત ફળ રહેતું, શ્રુતનું ફળ ચાલી જાય છે. જ્ઞાન તો એનું નામ છે કે જે રાગ દ્વેષથી નિવર્તે, રાગ દ્વેષમાં પ્રવર્તે તો એનું જ્ઞાનનું ફળ ચાલ્યું. તપોધનાનામ તપફલમ છે ઇતિ. તપોધન, તપોધન ને તો તપનું ફળ છે. ચતુર્દશ ગાથા પૂર્વમેવ વ્યાખ્યાત. શું કે અહિયાં પણ, અહિયાં તો જેમ ભેદ નહીંથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ રીતે ચાર પ્રકારે ચતુર્વિધારાજના છે, તે અભેદ નહીંથી સમ્યક્ત્વ અને ચારિત્ર રૂપ બે પ્રકારની આરાધના છે. જ્ઞાનના લીધે સમ્યક્ત્વ, સમ્યક્ત્વ આચરણ એટલે સામાન્ય આચરણ, આગળ વાત કરી હતી હમણે શ્રીસેનાચાર્ય ટીકામાં એમ વાત લીધી હતી કે આચરણના બે ભાગ છે, એક સામાન્ય આચરણ અને એક વિશેષ આચરણ. આત્માનું સામાન્ય આચરણ તે સમ્યક દર્શન રૂપ આચરણ છે અને આત્માનું વિશેષ આચરણ તે મુનિપણા યોગ્ય ચારિત્રનું આચરણ છે. તો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને તપરૂપ જે ચતુર્વિધ આરાધના છે એને સંકેલીને અભેદ કરીને બે બે અભેદ નહીંથી બેમાં ગણીએ તો એ સમ્યક્ત્વ અને એક ચારિત્ર રૂપ આચરણ છે, આરાધના છે. તત્રપી તેને પણ અભેદ નિરીક્ષાથી કહીએ તો પુનરપી એક વિતરાગ ચારિત્ર આરાધના, એક વિતરાગ ચારિત્ર ભાવરૂપ એને આરાધના કહેવામાં આવે છે. એને ભેદ નહીંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ત્રણ પ્રકારની ત્રિવિધ ત્રણ પ્રકારને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. તેને જ અભેદ નહીંથી શ્રામણ્ય એવું જેનું બીજું નામ છે એવું મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એ રીતે અભેદ રૂપે મુખ્ય મુખ્ય વૃત્તિથી એટલે મુખ્યપણે 14 ગાથા પર્યંત આ રીતે વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. આ કેમ વિસ્તાર કર્યો એનો ખુલાસો કર્યો શિષ્ય, પ્રશ્ન કર્યો કે આપે પેલા અપવાદ અને ઉત્સર્ગમાં આ બધો વિસ્તાર કર્યો હતો, હવે ફરીને કેમ વિસ્તાર કર્યો? કે ભેદ અને અભેદપણે 14 ગાથા પર્યંત આ રીતે ચારિત્રના અધિકારને ફેરવી ફેરવીને કહેવામાં આવ્યો છે. અયમ તો ભેદરૂપો ભેદરૂપો મુખ્ય વૃત્ત્યા શુભોપયોગ રૂપેણ ઇદાનીમ વ્યાખ્યાતો નાસ્તી પુનરક્ત દોષ ઇતિ. આ જે ભેદરૂપે મુખ્ય વૃત્તિથી મુખ્યપણે શુભોપયોગ રૂપથી જે વ્યાખ્યાન કરવામાં આવ્યું એમાં પુનરુક્તિનો દોષ છે એને ફરીને કહ્યું એવું જે પુનરુક્તિનો દોષ ગણવામાં આવે છે નથી. વિવેક બલે ન આત્મનિંદામ કરોતી તદા અનંત સંસારી ન ભવતી. જો કદાચ વિશેષ ગુણવાળાઓ પ્રત્યે ગર્વથી પહેલા વિનયની વાંછા કરે છે, પાછળથી વિવેકના બળથી એને કંઈક વિવેક થાય એટલે સારા નુકસાનનું જ્ઞાન થાય કે આવા મારા પરિણામ છે તે મને જ નુકસાનકારક છે. એવા વિવેકના બળથી આત્મનિંદામ કરવાથી પોતાની નિંદા કરે કે આ તો મારી જ ભૂલ છે અને આવા પરિણામ મારે કરવા જોઈએ નહીં. સદા આનંદ સંસારી ન ભવતી, પોતે મુનિ પાછો આનંદ સંસારી થતો નથી. યદી પુનઃ તત્રેવ મિથ્યાભિમાનેનો ખ્યાતિ પૂજા લાભાર્થમ દુરાગ્રહમ કરોતી તદા ભવતી તદા આનંદ સંસારી ભવતી. જો કદાચ વળી મિથ્યાભિમાનથી ખ્યાતિ પૂજા અને લાભને માટે પોતાની પ્રસિદ્ધિ થાય, પોતાની પૂજા થાય એવો લાભ મેળવવા માટે દુરાગ્રહ કરે કે કેમ મને વંદન નમસ્કારે ન કરે, મને હું પણ મુનિ છું, મારા પ્રત્યે યથાયોગ્ય વિનય બીજા મુનિએ જાળવવો જોઈએ જિંદગી હોય, અને એને ભાવિંગી સંઘ જેવું માન અથવા બરાબર વ્યવહાર કરે, મુનિ યોગ્ય વ્યવહાર કરે તો એના ચારિત્રનો પણ નાશ થાય છે. કેમ કે બીજા પણ ભ્રમણામાં પડે ને કે જો ફલાણા એને મુનિ માને છે, ફલાણા પુત્રી મુનિ છે ને એને મુનિ માને છે તો એ મુનિ હોવા જોઈએ ને ભાવ લીધે, એ રીતે પણ ભ્રમનું કારણ થાય. ને જીવો શ્રામણીમાં અધિક ગુણવાળા હોવા છતાં પોતે હીન ગુણવાળા પ્રત્યે વંદનાદિ ક્રિયાઓમાં વર્તે છે, સામાન્ય રીતે એમાં પરિણામ આવતા જ નથી. એ વિશેષ ગુણવાન હોય એટલે એ તો પોતાના આત્મામાં વિશેષપણે સ્થિર રહે છે ને, એટલે વિશેષ ગુણવાન છે. જેવો વિશેષ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે એ તો બહાર જ ઓછા નીકળે છે એમ સ્પષ્ટ થાય છે, એમ એ પોતે ઉપરની કક્ષામાં હોવાથી નીચેની કક્ષાવાળાનું સહજ જ્ઞાન એને થાય છે. આ એક સામાન્ય જ્ઞાનનો નિયમ છે, પ્રકાર છે, જેનું જ્ઞાન વિશેષ નિર્મળ આત્માના પોતાના જ્ઞાનની સેવાને લઈને જ્ઞાન તો નિર્મળ થયું છે ને, એ વાસ્તવિક નિર્મળ થયું છે, શક્તિરૂપે નિર્મળ થયું છે. એ જ્ઞાનમાં બીજા પોતાથી ઘણા ગુણવાળા હોય એનું જ્ઞાન થઈ જાય છે, અને એ જ્ઞાન થતાં એને એના પ્રત્યે બહુમાનનો પ્રકાર આવવાનો સવાલ રહેતો છે. આ એનો સામાન્ય નિયમ છે. કોઈ એમ કે પાંચમા ગુણ સ્થાનવાળા ચોથા ગુણ સ્થાનવાળાને વંદન નમસ્કાર કરે તો એવું બધું નથી, કેમ કે ઉપરના ગુણ સ્થાનમાં નીચેના ગુણ સ્થાનવાળાનું જ્ઞાન થઈ જ આવે છે, એટલે અધિક ગુણવાળાને હીન ગુણવાળાનું જ્ઞાન સહેજે થઈ આવે છે, પછી હીન ગુણ જણાવવા છતાં એના પ્રત્યે વંદન નમસ્કાર દેના પરિણામ આવે એવું અધિક ગુણવાળાને બનતું નથી, અને જો બને તો એના ચારિત્રનો આચરણનો નાશ થાય છે. સીધો હિસાબ છે, કુદરતી છે. તેઓ મિથ્યા ઉપયુક્ત થયા છતાં, તેઓ મિથ્યા ભાવમાં જોડાયા છતાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. મુનિ હોય તો ચારિત્રથી એ ભ્રષ્ટ થઈ જાય છે. ટીકા. જીવો પોતે અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા બીજા પ્રત્યે બીજા શ્રમણો પ્રત્યે વંદનાદિ ક્રિયાઓમાં વર્તે છે, તેઓ મોહને લીધે, આ શબ્દ નાખવા વિશે શું વાત કરી, ભ્રાંતિ થઈ હોય તો એમ થાય એમ કે છે. મોહને લીધે અસમ્યક ઉપયુક્ત થયા થકા, એને સમ્યક ત્યારે હતું, ચારિત્રિક તો ખલાસ થાય છે પણ અસમ્યક ઉપયુક્ત મિથ્યા ભાવમાં જોડાયા થકા ચારિત્ર થી ભ્રષ્ટ થાય. આટલી વિશેષ વાત લીધી, જે શબ્દાર્થ છે એના કરતા ટીકામાં આટલી વાત વધારે નાખે છે કે તેઓ મોહને લીધે અસમ્યક ઉપયુક્ત થયા થકા ચારિત્ર થી ભ્રષ્ટ થાય. પછી એને ચારિત્ર રહે એ તો પ્રશ્ન જ રહેતો નથી, એ વાત પૂરી થઈ ગઈ. કેટલી પરિણામના આચરણની ખૂબીઓ કેટલી છે એક વાત લીધી છે. ઉપદેશાત્મક અથવા આદેશાત્મક હોય, જ્ઞાનીના વચનોની અથવા પરમાગમમાં વચનો હોય, કે જે વચનની પદ્ધતિ ઉપદેશાત્મક હોય અથવા આદેશાત્મક હોય ત્યારે શું વચનમાં આવે? આદેશમાં આમ કરો આમ નહીં કરો એવો આદેશ કરે એને આદેશાત્મક કહે છે. આજ્ઞા અર્થ હોય છે એની અંદર, આજ્ઞાનો અર્થ શું છે? આમ કરો આમ નહીં કરો. ઉપદેશાત્મક હોય જરા માઇલ્ડ ટોન હોય એનો, હળવો, આવું કર્તવ્ય છે આવું કર્તવ્ય નથી, આમ કરવા યોગ્ય છે આમ કરવા યોગ્ય નથી, એમ. તો એની અંદર પ્રયોજનવશ એવી જે કથન શૈલી હોય છે એમાં પર્યાયનું કર્તૃત્વ થાય છે એમ વિચારવું નહીં, એટલી વાત લીધી છે. એમાં આમ કરો એમ કહ્યું, આમ કર્તવ્ય છે કરવા યોગ્ય છે એમ કહ્યું, એટલે પર્યાયનું કર્તૃત્વ એમાં આવી જાય છે એવું વિચારવું નહીં, એટલી વાત નાખી. એ વાત ઉપર કઈ ગુરુદેવ એમ કહ્યું કે પર્યાયનું કર્તૃત્વ તો સવાલ નથી, પણ ત્યાં તે પ્રકારનો દોષ હોય તો બરાબર જાણવો જોઈએ એને પર્યાયમાં, વિશેષ ધ્યાન ખેંચવા જેવી વાત છે. પર્યાયનું જ્ઞાન થવું, પોતાના પરિણામમાં રહેલા દોષોનું જ્ઞાન થવું, એ જ્ઞાન થવું એમાં પ્રયોજન શું છે? દોષ ટાળવા ગુણ પ્રગટ કરવા એવું જ્યાં પ્રયોજન છે તો એવા પ્રયોજનમાં શું પર્યાયનું કર્તૃત્વ આવે છે કે નહીં? કર્તૃત્વ રસથી એ વિષય નથી, પણ જ્ઞાનમાં ત્યાં પ્રયોજનભૂત જ્ઞાન એમ થાય કે આ દોષ ન હોવા જોઈએ, દોષ હોવો જોઈએ નહીં, એમ દોષ થતા દોષનું જ્ઞાન એ પ્રકારે થાય તો તે પ્રયોજનભૂત છે ને તેમ થવું જ જોઈએ, એમાં કર્તૃત્વનો સવાલ રહેતો નથી, એ વાત જરા વિશેષ. પછી આમ મને તો બીજી રીતે પછી વાતને લીધી છે કે પ્રયોજનની દ્રષ્ટિવાળા જીવો તો પર્યાય વિષયક બોધ વચનોને સ્વલક્ષ્ય મેળવણી અર્થે અવલોકન કરે છે, એનો પ્રકાર તો એવો હોય છે. ભલે બોધ વચનો ઉપદેશાત્મક વચનો હોય છે તો પર્યાય વિષયક, પર્યાયમાં આમ થવું જોઈએ આમ ન થવું જોઈએ એમ વાત છે, એ પોતાની અંતરલક્ષ્ય મેળવણી સ્વલક્ષ્ય કરે છે, ગયો જ તથા એ આ પ્રકારે. યદિ બહુ શ્રુતાનામ પાર્શ્વે જ્ઞાનાદિ ગુણવૃદ્ધિ અર્થમ સ્વયં ચારિત્ર ગુણ અધિકા આપી વંદનાદિ ક્રિયાસુ વર્તંતે તદા દોષો નાસ્તિ. જો બહુ શ્રુતાનામ પાર્શ્વે ગુણાદિવૃદ્ધિ અર્થમ, બહુ શ્રુતોની પાસે એટલે વિશેષ ઘણું જેને શ્રુતનું જ્ઞાન છે એની પાસે જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ અર્થે, એને વિશેષ જ્ઞાન હોય, ઘણું વિશાળ જ્ઞાન હોય, મુનિ હોય ઘણું વિશાળ જ્ઞાન હોય, એ ગુણ જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ અર્થે સ્વયં પોતે ચારિત્ર ગુણ અધિકાર આપી, પોતે ચારિત્રમાં એટલે આચરણમાં તપશ્ચર્યા વગેરેમાં વિશેષ હોવા છતાં પણ ઉગાડ ન હોય, પણ ગુણ ગુણાદિ જ્ઞાન ગુણાદિની વૃદ્ધિ અર્થે વંદનાદિ ક્રિયા શું વર્તનતે, વંદનાદિ ક્રિયા કરે તથા દોષો નાસ્તી, તો એને દોષ છે નહીં. આ વિશેષ વાત ખોલી દેશાચાર્યને. યદિ પુનઃ કેવલમ ખ્યાતિ પૂજા લાભાર્થમ વર્તનતે તદા અતિ પ્રસંગા દોષો ભવતી, પણ પોતાનું પણ એમાં ખ્યાતિ પૂજા ને લાભ એવા હેતુથી એવા આશયથી જો એ વર્તે એવી પ્રવૃત્તિ કરે તો એને આગળ જતા દોષનું કારણ થાય છે. ઇદમ્માત્ર તાત્પર્યમ, અહીંયા એવું તાત્પર્ય છે કે વંદનાદિ ક્રિયા સુ વા તત્વ વિચારાદો વા યત્ર રાગદ્વેષોત્પત્તિર ભવતી તત્ર સર્વત્ર દોષ એવ. વંદનાદિ ક્રિયામાં અથવા તત્વ વિચારમાં જો રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, રાગદ્વેષ પૂર્વકે જો ક્રિયા થાય છે, કાંઈ ને કાંઈ એમાં રાગદ્વેષનો અંદરમાં આશય રહેલો છે, બારમાં ભલે તત્વ વિચારની ને વંદનની પ્રવૃત્તિ કરે પણ રાગદ્વેષ સહિત કરે છે તો ત્યાં તો બધે દોષની જ ઉત્પત્તિ થાય છે. નનુ ભવદીય કલ્પનયમ આગમે તથા નાસ્તી, બરાબર શબ્દ છે કલ્પનિયમ, આ કોઈ આગમની કલ્પના કરેલી નથી, નયમ એમ નથી, આગમ સર્વોપી રાગદ્વેષ પર્યાર્થ એવ, આગમમાં તો સર્વત્ર રાગદ્વેષનો પરિહાર એટલે નાશ જ કરાવવામાં આવ્યો છે. એક જ આશયથી દરેક જગ્યાએ વાત ચાલે છે. પરમ કિંતુ એ કેચન ઉત્સર્ગ અપવાદ રૂપેણ આગમને વિભાગમ ન જાણંતી તૈવ રાગદ્વેષો કુર્વંતી ન ચ અન્ય ઇતિ. પરંતુ કોઈ જે ઉત્સર્ગ અને અપવાદરૂપ જે આગમની નૈવિવિક્ષા છે, નૈવિભાગ છે, એને જાણતા નથી અને આવો રાગ કરવા જેવો છે એમ અહીંયા થાય પણ છે, એવી રીતે જો વાતને લઈ જાય અને રાગદ્વેષને કરે એટલે આગમની કોઈ એક વાતના નૈ વિભાગને સમજાવીના કોઈ વાતની મુખ્યતા કરીને રાગદ્વેષમાં પડે, રાગદ્વેષ કરે કરવા જેવો છે એમ માને તો એને નુકસાન થાય છે, બીજાને થતું નચન નહીં કે બીજાને નહીં, ઊંધું સમજાય એટલે રાગદ્વેષમાં પડે તો એને નુકસાન થાય. હવે અવસત્સંગ નિષેધ છે એમ મુનિએ પણ આચરણનો અધિકાર છે, મુનિએ પણ અવસત્સંગ કરવા જેવો નથી. આગળની ગાથામાં એમ કહ્યું કે હિમ ગુણવાળાઓ પ્રત્યે એ વંદન નમસ્કાર આદિ કરે તો ચારિત્રનો નાશ થાય, મિથ્યાત પણ થાય. આ તો વળી એથી લીધું છે કે લૌકિક જનોનો સંગ કરે તે મુનિ માટે અસત્સંગ છે. મુનિ હોય એ તો આત્માના જ્ઞાન ધ્યાન અર્થે જંગલમાં જ હશે, એની વૃત્તિ એવી હોય કે એને બીજાના બીજાનો સંગ ફાવતો નથી. સંસારી થી ઉલટું છે, સંસારી જનોને પરસંગ સિવાય ફાવતો નથી. કોઈને કોઈ સાથે એને વાત કરવા, ચીત કરવા અથવા છેવટે સંયોગમાં છે બીજા, હું એકલો નથી પણ મારે બીજા સંયોગી છે બધા, અમારું આખું ગ્રુપ છે એમ કે અમારું આટલું એનાથી વિપરીત મુનિની દશા હોય છે. એ એકાંતમાં રહે, જંગલમાં રહે, જ્ઞાન ધ્યાનમાં પોતાના સાધનમાં પીડ્યા છે, આત્માને સાધનામાં પીડ્યા છે. એટલે એવું જે મહત્વનું કાર્ય કરવા માટે નીકળી પડ્યા છે એમાં એમને બીજી દખલ ફાવે, કોઈ પ્રસંગ ન ફાવે, એવી વાસ્તવિક પરિસ્થિતિ જે મુનિ દશાની હોવી જોઈએ. એના બદલે લૌકિક જનોનો સંગ કરવાની જો એની વૃત્તિ હોય તો એ મુનિ રહેતા નથી એમ કહેશે. અસંગિત થાય છે એટલે મુનિ રહેતા નથી. તેથી મુનિને અસત્સંગ નિષેધ છે એમ કહ્યું. ખરેખર તો મુનિને એવો ભાવ હોતો નથી, હોતો નથી એટલે એવું કરે તો એનો નિષેધ કર્યો છે શાસ્ત્રમાં, એ ભગવાનની આજ્ઞામાં નથી એમ સ્પષ્ટ લીધું છે. નિચ્છેદ સુતત્થ પદો સમીદ કસાઓ તો ધીવો ચાવી લૌકિક જન સંસંગમ ન ચેદી જદી સંજદો ન વદી. સો પ્રાર્થ પદ નિશ્ચય કષાય પ્રશાંતિ તપય કષાય પ્રશાંતિ તપય પણ સંયત થાય જો છો પ્રેમ લૌકિક સૂત્રો અને અર્થોના પદને જેણે નિશ્ચિત નિર્ણિત કરેલ છે એ બંનેનું પદ આત્મા છે. ખરેખર સૂત્રો પણ આત્માને કહે છે અને એનો ભાવ પણ આત્માને કહે છે. બંનેનું પદ એટલે અધિષ્ઠાન, અધિષ્ઠાન એટલે આધાર, આધાર એટલે જે કંઈ કહેવા માગે છે તે. સૂત્રો પણ આત્માને બતાવે છે અને એના અર્થો એના ભાવો પણ આત્માના દ્યોતક છે. તેને જેણે નિશ્ચિત નિર્ણિત કરેલ છે એટલે નિજ સ્વરૂપનો જેણે નિશ્ચય કર્યો છે. કષાયોને જેણે સમાયવા છે અને એ સ્વરૂપ જ્ઞાનપૂર્વક જેણે કષાય સમી ગયા છે, કષાયને દબાવ્યા છે એમ ન કયા કે છે ને ભાઈ, પરાણે હઠથી વૃત્તિને દાબવી નહીં, દમન ન કરવું, દમન ઇન્દ્રિય દમન એમ કહે છે. દમનનો સવાલ નથી આ તો. નિર્વિકાર આત્માના સ્વરૂપ જ્ઞાન પૂર્વક જેને કષાય વિરામ પામી ગયા છે, ઉત્પન્ન થતા નથી, સમાઈ ગયા છે. અને જે અધિક તપવાળો છે વિશેષ આત્મામાં સ્થિર થાય છે, પ્રતપન કરે છે, એવો જીવ પણ કહેવા માગે ત્યારે તો સમર્થમાં સમર્થ જે વાત હોય, જે છેલ્લી હદથી લાગુ પડતી હોય એ કહેવી જોઈએ, સમર્થ દ્રષ્ટાંત લેવું જોઈએ. એટલે પેટા નહીં બધી વાત એમાં આવી જાય. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લીધો, જે મુનિ સ્વરૂપ જ્ઞાની હોય, જેના કષાય વિરામ પામી ગયા હોય, સ્વરૂપમાં ઉગ્રપણે જે એકાગ્ર થઈ શકતો હોય એવો જીવ પણ, એવા મુનિ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી, એનો અર્થ એમ કે એની વૃત્તિ વળી લૌકિક જનોનો સંપર્ક કરવાની, સંસર્ગ કરવાની રહે છે, લૌકિક જનો એના એની વૃત્તિને બગાડતા નથી, લૌકિક જનો એના પરિણામને ખરાબ કરતા નથી, પણ આ મુનિ હોવા છતાં એને લૌકિક જનોનો સંગ રૂચે છે, એ તો પોતાનો ભાવ બગડ્યો ને પોતાના ઉપાદાન, તો એ છોડતો નથી એમ કહેવાય છે. જો એ લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી તો તે સંયત રહેતો નથી, અસંયત થઈ જાય છે, મુનિ રહેતો નથી. આ તો મુનિ દશા માટે વાત કરી. એવી જ રીતે જનરલ એને વિસ્તાર કરવામાં આવે તો દરેક ભૂમિકાના સાધકને એ લાગુ પડે છે, ત્યાં સુધી કે આત્મર્થ સુધી. પાંચમા ગુણ સ્થાન, ચોથું ગુણ સ્થાન અને ચોથેથી નીચે ચોથું પ્રાપ્ત કરવાની ભાવનાવાળા આત્માર્થી એ બધાને એ લાગુ પડે છે કે જો એ પોતાથી હીણા એવા જીવોનો સંસર્ગ કરવાની રૂચિ રાખે છે તો એ પોતાના ઉપાદાનને કારણે પોતાના પરિણામને બગાડે છે. પછી એમાં એ પરિણામ હીણા થવામાં નિમિત્ત ઉપર ઉપચાર કરવામાં આવે છે. એણે આ સંગ કર્યો, કુસંગ કર્યો, અસત્સંગ કર્યો, તેથી એને દોષ થયો. અસત્સંગને લઈને દોષ થયો એમ કહેવાય અને સત્સંગને લઈને ગુણ થયો એમ કહેવાય. પણ એનો અર્થ એ છે કે જીવ પોતે સત્સંગ કરવાની ભાવનાવાળો થાય છે ખરેખર ત્યારે એને ગુણ પ્રગટે છે. એમાં સત્સંગને નિમિત્ત કહેવામાં આવે છે. કુસંગની પોતાની ઈચ્છા અને પોતાના પરિણામ થાય છે ત્યારે એના પરિણામમાં દોષની ઉત્પત્તિ થાય છે. ત્યારે કુસંગને લઈને દોષ થયો એમ ઉપચાર કરવામાં આવે છે. મૂળમાં તો પોતે છોડતો નથી. લૌકિક જનોના સંસર્ગને મુનિ જો છોડતો નથી તો તે સંયત એટલે મુનિ રહેતો નથી, અસંયત થઈ જાય છે. ટીકા તેના ઉપર. વિશ્વનો વાચક સત લક્ષણ વાળો એવો જે આખો એ શબ્દ બ્રહ્મ સૂત્ર, સૂત્રની વ્યાખ્યા કરે છે. સૂત્ર શું છે? સૂત્ર છે એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. કેમ એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે? કે આખા વિશ્વને શબ્દ દ્વારા કહી શકાય છે. વિશ્વનો એ વાચક છે, એનું વાચ્ય છે તે આખું વિશ્વ છે. સત એટલે હૈયાતી. વિશ્વમાં જેટલા પદાર્થની હૈયાતી છે, મોજૂદગી છે, તેનો વાચક શબ્દ બ્રહ્મરૂપી સૂત્ર છે. જે આખો શબ્દ બ્રહ્મ અને તે શબ્દ બ્રહ્મનું વાચ્ય એવું જે સતલક્ષણ વાળું આખું વિશ્વ, તે બંનેના જ્ઞાકારો એમ. સૂત્ર અને પદાર્થ એટલે વાચક અને એનો વિષય જે વાચ્ય, તે બંનેના જ્ઞાકારો, તે બંને જ્ઞાનમાં જ્ઞેય થાય છે. તે બંનેના જ્ઞાકારો પોતાનામાં યુગપદ ગૂંથાઈ જવાથી એટલે શબ્દ અને શબ્દનો વિષય એક સાથે જ્ઞાનમાં આવી જવાથી, જ્ઞાતૃતત્વમાં એકે સાથે જણાઈ જતા હોવાથી, જણાતા હોવાથી તે બંનેના અધિષ્ઠાનભૂત, તે બંનેના આધારભૂત કયું થયું? જ્ઞાન થયું. જ્ઞાન છે તો આ શબ્દ છે એમ શબ્દનું જ્ઞાન થાય અને આ શબ્દનો વિષય અનેકવિધ વિશ્વના પદાર્થો છે તેમ જ્ઞાન થાય. પણ એ જ્ઞાનની હયાતીમાં એ બધું નિશ્ચિત થાય છે. હું શૈલી કેવી લીધી છે? આત્માને આત્માનો નિશ્ચય કર્યો એમ કહેવાને બદલે આમ કહે છે કે સૂત્ર અને પદ, સૂત્ર અને અર્થના પદ, પદ એટલે અધિષ્ઠાન લીધું છે. સૂત્ર અને પદના આધારભૂત એવો જે જ્ઞાતૃ તત્વ, એવો જે નાયક તત્વ એમ લીધું. એમ આખું લઈ લીધું, વિશ્વ આવી ગયું. એમાં પોતાનામાં યુગપદ ગૂંથાઈ જવાથી તે બંનેના અધિષ્ઠાનભૂત એટલે કે એવા સત લક્ષણવાળા, ત્યાં પણ સત લીધું. જગતના પદાર્થો સત છે અને એને જાણનાર એવો જ્ઞાયક આત્મા પણ સતલક્ષણવાળો છે, હયાતી ધરાવે છે. એવા સતલક્ષણવાળા જ્ઞાતૃતત્વનો નિશ્ચય કર્યો હોવાથી એટલે પોતાના જ્ઞાયક સ્વરૂપનો નિશ્ચય કર્યો હોવાથી સૂત્રો અને અર્થોના પદને જેણે નિશ્ચિત કરેલ છે એવો એટલું બહિર્મુખ સૂક્ષ્મ જ્ઞાનમાં સૂત્ર અને અર્થના પદને નિશ્ચય કર્યો છે એમને લીધો, પણ એ બંને જ્ઞાનમાં એક સાથે જણાઈ જતા હોવાથી એનો આધારભૂત તે બંનેનો આધારભૂત એવો જે જ્ઞાયક થતો તેનો નિશ્ચય કર્યો હોવાથી સૂત્ર અને અર્થનો આ પદનો એને નિશ્ચય કર્યો છે. એકલો શબ્દ અને શબ્દના વિષયનું જ્ઞાન થાય તો એને સૂત્ર અને એના અર્થનો પદનો નિશ્ચય થયો છે એમ કહ્યું નહીં, આમ લીધું. જેણે નિશ્ચય કરેલ છે એવો મુનિ, આ મુનિની વાત છે કે એવા મુનિ કે જેણે આખા વિશ્વના પદાર્થને કહેનાર એવા શબ્દો, શબ્દનો વિષય એવા આખા પદાર્થમાં આખા વિશ્વમાં હયાતી ધરાવતા તત્વો એ બંનેનો આધારભૂત એવું જે પોતાનો જ્ઞાયક સ્વભાવ જ્ઞાન એનો નિશ્ચય કર્યો હોવાથી પેલા બેનો પણ એને નિશ્ચય થઈ ગયો છે. જો એના આધારભૂત જ્ઞાન તત્વનો નિશ્ચય ન થયો હોય તો પેલા બેનો નિશ્ચય એનો યથાર્થ રહેતો નથી. કેમ યથાર્થ રહેતો નથી? જાણે તો છે, શબ્દને જાણે છે, શબ્દના અર્થને જાણે છે, શબ્દનો વિષય જેટલો છે એને પણ જાણે છે. કેમ એનો એને એમ કહ્યું કે નથી નિશ્ચિત થયો? કેમ કે એ જાણવું એને રાગ દ્વેષ અને અનેકવિધ પ્રકારના વિભાવનું નિમિત્ત થાય છે. જો એને સ્વરૂપ જ્ઞાન ન થાય, જ્ઞાયક તત્વના નિશ્ચયપૂર્વક એ જ્ઞાન એને ન થાય તો એને એ જાણવું વિતરાગતાનું કારણ થતું નથી, રાગ દ્વેષનું કારણ થતું. કોઈને જાણવાનું અભિમાન થશે તો કોઈને કાંઈ તો કોઈને કાંઈ એને રાગદ્વેષનું નિમિત્તે આવીના રહેતા નથી. કુ જ્ઞાન કહેવાય છે ને, અવધિ જ્ઞાનને કુ અવધિ કહેવાય છે. બહુ ઉઘાડ વધી વધીને અવધિ જ્ઞાન પર્યંતનો ઉઘાડ હોય તો પણ એ જ્ઞાન એને રાગદ્વેષમાં કારણ થાય છે. બંનેના જ્ઞાકારો એમ કીધું ને એક સાથે જ્ઞાતૃતત્વમાં જણાતા હોવાથી તે બંનેનું આધાર જ્ઞાન છે એમ છે. અથવા એ બંને છે એનું મૂળ ક્યાં છે? જ્ઞાનમાં. જો જ્ઞાનનું હોય તો એ બંને છે એ ક્યાંથી આવ્યું? એનું હસ્તી જ નક્કી થતી નથી. એમાં જ્ઞાયક નક્કી કર્યો. એ રીતે જેને સૂત્રોને અર્થોના પદને જેને નિશ્ચિત કરેલ છે એવો, એટલે આત્મજ્ઞાન પૂર્વક જે મુનિ સ્વપર પદાર્થના સૂત્રોના વિશ્વના પદાર્થના અથવા વિશ્વમાં રહેલા પદાર્થના સ્વરૂપના એ પદાર્થના પરિણમનના નિયમના એ બધાના જ્ઞાતા છે. પદાર્થના સ્વરૂપનું જ્ઞાન છે એટલે પદાર્થનો પરિણમનના નિયમો શું છે એ બધું એનું જ્ઞાન છે. એવો હોય એ ઉપરાંત નિરૂપરાગ ઉપયોગને લીધે, રાગ વિનાના ઉપયોગને લીધે કષાયોને જેણે સમાયવા છે એવો હોય, શાસ્ત્રનો અને સ્વરૂપનો જ્ઞાતા હોય, સ્વરૂપ જ્ઞાન પૂર્વક શાસ્ત્રનો જ્ઞાતા હોય અને એ ઉપરાંત જેણે વિતરાગ ભાવ પ્રગટ કર્યો હોય એવો હોય, એ ઉપરાંત નિષ્કંપ ઉપયોગનો બહુશઃ અભ્યાસ કરવાથી વારંવાર સ્વરૂપમાં સ્થિર નિષ્કંપ એટલે કંપાયમાન કંપન વગરનો સ્થિર ઉપયોગનો બહુશ એટલે ઘણો ખૂબ નીચે અસ્તુરો છે વારંવાર અભ્યાસ કરવાથી અધિક તપવાળો હોય એટલે જેનો ઉપયોગ વિશેષ આત્મામાં સ્થિર થઈ જતો હોય એને તપ કહે છે. એવો હોય ઊંચામાં ઊંચું દ્રષ્ટાંત લીધું છે, સમર્થમાં સમર્થ. એ રીતે આ ત્રણ કારણે જે જીવ સારી રીતે સંયત હોય એમ સુષ્ટુ શબ્દ વાપરો છે સંસ્કૃતમાં. સમિત કષાયત્વે ન બહુશ અભ્યસ્ત નિષ્કંભ ઉપયોગત્વાત તપો અધિકત્વે ન સુષ્ટુ સંયતોપી. સારી રીતે જે સંયત છે, સંયત છે એમને બહુ ઊંચો સાધુ છે ભાવલિંગીઓ, તે જીવ પણ એમ કે છે એ જીવે પડી જાય. નિરુપરાગ ઉપયોગમાં નિર્વિકલ્પ ઉપયોગ તો છે એનો, વિતરાગ પણ ભાવરૂપ પણ. એ ઉપયોગની વિશિષ્ટતા છે ત્રીજાના સંવર અને નિર્જરા બે શુદ્ધ પર્યાય છે. તો એકમાં સંવર લેવો છે ને તત્વની દ્રષ્ટિ લઈએ તો તપમાં નિર્જરા લેવી છે, શુદ્ધિની વૃદ્ધિ વિશેષ શુદ્ધિ. તે જીવ પણ લૌકિક સંગથી અસંયત જ થાય છે જો એની વૃત્તિ ફરી અને લોકોનો સંગ કરવાનો ભાવ એને થયો એ અસંયત અમુનિ થઈ જશે, મુનિ રહેશે એમ કે છે. બીજા એ સમજી લેવું એમ કે છે પરસંગ કરવામાં અને પરસંગ રાખવામાં એને વિવેક કરી લેવો કે જો તારી વૃત્તિ પરસંગ કરવામાં એટલે કે મિથ્યા દ્રષ્ટિઓનો મિથ્યાત્વીઓનો સંગ કરવામાં તારી રુચિ કામ કરશે તો તારી આત્માર્થતા નાશ પામી જશે. આપણા એ નીચે ખુલીએ તો એમ છે, આપણે લાગુ નથી પડતું, આ તો મુનિની વાત છે એમ નથી લાગુ. તો અહીંયા પણ વિચાર વિશેષ વિચાર કરે તો પોતે જે સ્થાનમાં છે એમાં પણ લાગુ પડેલી વાત છે. એટલે એને સત્સમાગમ કરવો એવી એની સહેજે ભાવના હોવી જોઈએ. સામાન્ય રીતે તો એવો કુસુમ છૂટી જ જાય છે, એને રુચિ રહેતી નથી અને બીજા સામેથી એને વળગે તો એનું મન લાગતું નથી, એને ઉત્સાહિત ન કરે, પ્રોત્સાહન ન આપે. પોતે તો પ્રસંગ એવી રીતે કરવા જાય નહીં, પણ જો કોઈ બીજા આવે તો એને પ્રોત્સાહન આપે. જ્ઞાતૃતત્વનો સ્વભાવ શબ્દ બ્રહ્મને અને તેના વાચ્યરૂપ વિશ્વને યુક્ત જ જાણવાનો છે, અધિષ્ઠાનનો અર્થ કર્યો છે. તેથી તે અપેક્ષાએ જ્ઞાતૃતત્વને શબ્દ બ્રહ્મનો અને વિશ્વનો, વિશ્વ અને વિશ્વનો વાચક શબ્દ બ્રહ્મ એ બંનેનો આધાર કહેલ છે. છે તો બંનેથી ભિન્ન, પણ અહીંયા જ્યાં જણાય છે એ પોતાની ભૂમિ આધારભૂત છે એમ કે છે. પેલા છે એનો આધાર શું, માણસ કહે છે ને કે ફલાણું થયું એનો આધાર કાંઈ તમારી પાસે ખરો સાબિતી, કે હા વિશ્વ અને વિશ્વનો વાચક શબ્દ બ્રહ્મ છે એની સાબિતી અમારું જ્ઞાન છે એમ કે છે. શબ્દને એનો અર્થ એક સાથે જણાય છે ને, શબ્દ ને શબ્દનો વિષય સાકર એમ કહેતા, શબ્દ સાકર શબ્દ અને એનો વિષય સાકર બંનેનું જ્ઞાન એક સાથે થઈ જાય છે ને. એવી રીતે તેને શબ્દ બ્રહ્મ અને વિશ્વનું અધિષ્ઠાન કહેલ છે. સંયત જીવને એવા જ્ઞાતૃતત્વનો એટલે શબ્દ બ્રહ્મ અને એનો વિષય જે આખું વિશ્વ એ બંનેના અધિષ્ઠાનભૂત એવું જે જ્ઞાતૃતત્વ તેનો નિશ્ચય હોય છે, એટલે પોતાનો નિશ્ચય હોય છે, નાયક આત્માનો નિશ્ચય હોય છે, સ્વપર પ્રકાશક એવા જ્ઞાયક તત્વનો મુનિને નિશ્ચય હોય છે, એ ઉપરાંત એનો ઉપયોગ શુદ્ધ થયો હોય છે, એ ઉપરાંત એને વિશેષ શુદ્ધિ થઈને તપશ્ચરણ પણ કરતું હોય છે. એવું જે ઉત્કૃષ્ટ મુનિ છે એની વૃત્તિ બગડે, લૌકિક જનોનો સંગ કરવો એની વૃત્તિ બગડી, ને બારમાં કુસંગ કરવો, દોષિત દોષિત સ્વભાવવાળા કષાયિત સ્વભાવવાળા જીવોને પ્રત્યે પ્રેમ અનુરાગ મૈત્રી અને વારંવાર તેના સંગની રુચિ, તેના સહવાસની રુચિ એ દોષને ઉત્પત્તિનું કારણ થાય છે. એની રુચિ પોતે દોષની ઉત્પત્તિનું કારણ થાય છે. એ રીતે મુનિ અહીંયા લૌકિક જનોનો સંગ એને સંયતમાંથી અસંયત બનાવી દે. લૌકિક સંગથી તે જીવ અસંયત થાય છે, કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક પાણીનો સ્વભાવ શીતળ હોવા છતાં જો પાણી અગ્નિના સંયોગમાં રહે તો ઉષ્ણતાને ભજે છે, એમ પર્યાયમાં ઉષ્ણતા થઈ જાય. એમ જીવ પોતે કુસંગીઓની રુચિ રાખે તો એ કુસંગ એને દોષમાં ઉત્પન્ન થવામાં નિમિત્ત થાય છે, ઉપાદાન એનું પોતાનું છે. માણસ બતાવ કરે છે ને, ફલાણાને લઈને અમારો દીકરો બગડ્યો, તમારો દીકરો જરા બરાબર નથી, સોબત એની એવી છે, તો કે આ એ સોબતને લઈને એવો થયો છે, કહેવા માત્ર છે. એને એવી સોબત ગમે છે તેથી એ સોબત એવી કરે છે ને તેથી બગડે છે. પેલો બગાડે છે એમ ખરેખર છે એમ છે. બોલવાની પદ્ધતિ વ્યવહારમાં એવી છે. અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક તેને વિકાર અવશ્યમ ભાવી છે. લૌકિક જનો એટલે વિકારી જનોની સંગતિથી એને વિકાર અવશ્યમ ભાવી છે, એનો ઉપયોગ નિરુપરાગ રહેશે નહીં. માટે લૌકિક સંગ સર્વથા નિષેધ છે. આ સ્પષ્ટ લખ્યું છે કે મુનિ લૌકિક સંગમાં રહે, એ શહેરમાં વસે મહિનાઓ સુધી વર્ષો સુધી, જીવ સંયત હોય. એટલે કે જેણે શબ્દ બ્રહ્મને અને તેના વાચરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર એવા જ્ઞાતૃતત્વનો નિર્ણય કર્યો હોય એમ કેવું છે. શબ્દ બ્રહ્મને એનો વિષય એ તો નિમિત્ત લીધા છે જ્ઞાનમાં, પણ ખરેખર જે સંયત હોય એને પોતાના સ્વ સ્વરૂપનો, પોતાના જ્ઞાયક સ્વરૂપનો જેને નિર્ણય કર્યો હોય, એટલે કે અનુભવ જ્ઞાન એવું વર્તતું હોય, નિર્ણય કર્યો એટલે આત્મજ્ઞાનનો વિષય છે. જેણે કષાયોને સમાયવા હોય, જેના કષાયો વિરામ પામી ગયા હોય, એ પ્રકારનું કષાયનું બળ જેનું ખલાસ થઈ ગયું હોય અને જે અધિક તપ વાળો હોય, તો એટલે બાહ્ય અને અભ્યંતર બે લઈ લેવું. બાહ્ય તપશ્ચર્યા પૂર્વક જેનો ઉપયોગ અનશન આદિ થઈ જાય અને એ પૂર્વક જેનો ઉપયોગ વિશેષ સ્વરૂપમાં ઊંડો જતો હોય, તે જીવ પણ લૌકિક જનના સંગથી અસંયત થાય છે. આમ તો શું છે કે મુનિને તો વૈરાગ્યના મહેલના શિખરનો શિખામણી કહેવામાં આવ્યો છે. ભાવનાનો વિષય છે આખો. નિયમસાર એટલે એક મુનિ દશામાં સ્વરૂપની ભાવના કેવી હોય, એનો શબ્દ ચિત્ર છે, સિતાર આપ્યો છે આખો, એ તો વૈરાગ્યના મહેલના શિખરનો શિખામણી છે, ટોચનો વૈરાગ્યનો છે. એવો મુનિ હોય અને લૌકિક જનનો સંગ કરવાની એને વૃત્તિ આવે, ખરાશ થઈ ગઈ છે. હવે મુનિ રહેશે લૌકિક જનના સંગથી અસંયત જ થાય છે, એની મુનિ દશા રહેવાનો પ્રશ્ન જ રહેતો નથી, નિયમથી થઈ જાય છે. કારણ કે જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણા રૂપ વિકાર અવશ્ય થાય છે, તેમ લૌકિક જનના સંગને નહીં છોડનાર સંયતને અસંયતપણા રૂપ વિકાર અવશ્ય થાય થાય ને થાય જ. મુનિની જો આ સ્થિતિ છે એટલે કે ભગવાને આત્માને આવો જોયો છે, કે આવી ઉત્કૃષ્ટ મુનિ દશામાં આવ્યા પછી પણ જો એને લૌકિક સંગની વૃત્તિ આવે તો મુનિ પણ ન રહે, તો એના ઉપરથી બીજા જીવોએ પણ પોતપોતાની સ્થિતિ અનુસાર એને બોધ લેવો જોઈએ, એને માંથી નીકળી જાય છે આપોઆપ કે એને કોની સંગતિ કરવી ને કોની સંગતિ એને ન કરવી, એ નિર્ણય કરી લેવો જોઈએ. ઘણું આવે છે, બહુ લાઈન દૂર છે, કેટલી બધી છે, ઘણી વાતો લીધી, બહુ યાદ નહીં. આટલું ટૂંકું કર્યું તો એમાં નંબર નથી યાદ રહેતા, ઘણો વિષય એની અંદર લીધો છે. માટે લૌકિક જનોનો સંગ સર્વ પ્રકારે ત્યાજ્ય છે, એને અસંગ આત્માને સાધવાનો અવકાશ રહેતો નથી, એમ કરીને 268 ગાથાની ટીકા શરૂ કરે છે. અથ લૌકિક સંસર્ગમ પ્રતિષેધયતિ. હવે લૌકિક સંસર્ગનો નિષેધ કરવામાં આવે છે આ ગાથામાં. નિચ્છિદ સુપ્તત્થ પદો નિશ્ચિતાની જ્ઞાતાની નિર્ણિતાની અનેકાંત સ્વભાવ નિજ શુદ્ધાત્માદિ પદાર્થ પ્રતિપાદકાની સૂત્રાર્થ પદાની એન સ્વભવતી નિશ્ચિત સૂત્રાર્થ પદ. કે નિશ્ચિત કર્યા છે એટલે કે જાણી લીધા છે, નિશ્ચિતાની એટલે જ્ઞાતાની, એને નિશ્ચિત કરી લીધા છે, બહુવચન છે, એટલે કે જાણી લીધા છે. સંસ્કૃત ભાષામાં એવું છે, જો એનો વિષય બહુ હોય, ઘણો હોય, તો એનું ક્રિયાપદ પણ બહુવચનનું લાગે, ગુજરાતીની જેમ નથી. એક વ્યક્તિને જોવે તો મેં જોયું કે, અને બહુ વ્યક્તિને જોવે તો પણ જોયું કે એમ નિશ્ચિતાની જ્ઞાતાની બહુવચન સૂચક છે. નિર્ણિતાની નિર્ણિત કર્યા છે, જાણ્યા છે અથવા નિશ્ચિત કર્યા છે, બધું વિકાર છે. અનેકાંત સ્વભાવ નિજ શુદ્ધાત્મા, જેનો અનેક ધર્મરૂપ સ્વભાવ છે, એવો જે પોતાનો શુદ્ધાત્મા અનંત ગુણ સ્વભાવ, એથી આદિ અનંત પોતાનો શુદ્ધાત્મા આદિ પદાર્થ, એના પોતાના શુદ્ધાત્મા સંબંધીને જેટલા કોઈ પદાર્થ છે વગેરે દ્રવ્ય, તે પદાર્થના જે પ્રતિપાદક છે, જે સૂત્ર છે, જે પદો છે, તેનાથી જે નિશ્ચિત સૂત્ર અર્થ પદ થયા છે, વ્યક્તિનો છે એન સ્વભાવથી નિશ્ચિત સૂત્ર અર્થ પદ, જેને જેને નિશ્ચિત સૂત્ર અર્થ પદ કહેવામાં આવ્યા છે, જેને પોતાનો શુદ્ધાત્મા અને બીજા પદાર્થો જાણ્યા છે નિશ્ચિત કર્યા છે અને એથી જે નિશ્ચિત સૂત્રો સપત થયા છે. સમિત કસાઓ પર વિષે ક્રોધાદિ પરિહારેણ તથા અભ્યંતરે પરમોક્ષમ ભાવ પરિણત નિજ સિદ્ધાત્મ ભાવના બલેન ચ સમિત કસાય. પર વિષયમાં ક્રોધાદિના પરિહારથી સ્વ પર લીધા કસાયનો વિષય સમાયવો છે, કસાય સમાયવા છે એમાં બે વિષય લીધા. ક્રોધાદિ પરિણામ પર પદાર્થને વિષય કરતા થાય છે, પર પદાર્થને અનુલક્ષીને થાય છે. એ પર પદાર્થને જાણતા પણ જેને ક્રોધાદિ પરિણામને સમાવી પરિહાર કરી નાખો છે, નાશ કરી નાખે છે. પોતાને અણગમતા પદાર્થથી ક્રોધ થાય છે એમ છે ને. જ્ઞાનમાં પદાર્થ જણાતા અણગમો થતા ક્રોધાદિ થાય છે, દ્વેષ થાય છે. એ પ્રકાર જેને પરિહાર કરી નાખ્યો છે, એ પ્રકારનો જેને નાશ કરી નાખ્યો છે. જ્ઞાનમાં જણાય ભલે આખું વિશ્વ, પણ કોઈના પ્રત્યે જેને ક્રોધ થતો નથી, દ્વેષ થતો નથી. પર વિષય ક્રોધાદિ પરિહારેણ, પર વિષયના સંબંધમાં જેને ક્રોધનો પરિહાર કર્યો છે, તથા અભ્યંતરે પોતાના અંતરંગમાં પરમ ઉપશમ ભાવ પરિણત નિજ શુદ્ધાત્મ ભાવના બલે સ્વ. પોતાના અંતરંગમાં પરમ ઉપશમ ભાવની પરિણતિથી પરિણત નિજ શુદ્ધાત્મા છે. અંતરંગમાં શું થયું છે કે પોતાનો નિજ શુદ્ધાત્માની ભાવના છે એ પરમ ઉપશમ ભાવ પરિણત છે, અથવા તો નિજ શુદ્ધાત્મા છે પરમ ઉપશમ ભાવ પરિણત છે એટલે એ સહી છે. પરિણતનો અર્થ થાય છે પરમ ઉપશમ ભાવ સ્વરૂપ એવો જે પોતાનો શુદ્ધાત્મા તેની ભાવનાના બળથી જેવો સમિત કસાય થયા છે, જેને કસાય ઉત્પન્ન થતો નથી. અકસાય સ્વરૂપ આત્મા એની ભાવનાના એકાગ્રતાના બળથી જેને કસાયનો નાશ થઈ ગયો છે તે સમિત કસાય છે. તવો જીગો અનશનાદી બહિરંગ તપોબરેન તથા એવ અભ્યંતરે શુદ્ધાત્મ તત્વ ભાવના વિષયે પ્રતપન વિજય વિજયનાચ પ્રતપનાથ વિજયનાચ તપો અધિકસ્યાપી સન સ્વયં.